મૂળ વાત છે એના પાસે દેખાડવાની હોય છે સિદ્ધાંત. બાકી તર્ક લગાડશું તે આત્માને બતાવવા માટે, આત્મા દ્રવ્ય ગુણ પર્યાય કોનું મૂળ દ્રષ્ટાંત ઘણી વાર આવતું હોય, સોનાનું. સોનું છે એના પછીમાં પીળા સિક્કા આપણામાં પણ છે અને એના આકાર આદિ. તો ખરેખર પેલું જે સોનું લઈ એ જ પોતે સ્કંદ છે, એ દ્રવ્ય ક્યાં છે? એટલે દ્રષ્ટાંતમાં શું હોય છે? મર્યાદા હોય છે. અને આજે પણ એક કીધું, જે દ્રષ્ટાંત આપશે કેવા આપશે? કોઈ પણ દ્રષ્ટાંત આચાર્ય દેવ ટીકાકાર જ્ઞાનીઓ આપશે, શેના આપશે? પૂતગલ સ્કંદ ના આવશે. કોના દ્રષ્ટાંત આવશે? પૂતગલના, એટલે કે રૂપીના અને સ્કંદના. ઘટાડવા શેના ઉપર છે? ચૈતન્ય અરૂપી એક તત્વ ઉપર. ઓલામાં ત્રણેય ફરક છે. ઓલો સ્કંદ છે, એક દ્રવ્ય નથી. પછી કેવું છે? રૂપી છે. અને પાછું કેવું છે? જળ. અને અહીંયા શું છે? એક દ્રવ્ય છે, અરૂપી છે અને ચેતન. એટલે જેટલું ઘટે એટલું બાકી. કહેવાનું કે એમને કરુણા બુદ્ધિથી આ દ્રષ્ટાંત આપ્યા. ફરીથી એક વાત લઈએ, જે આજ કળશ ચાલ્યો 14 ગાથા પછી સાગરવર ગંભીરા, બીજું એક ગુરદેશી એમાંથી એક વાર લીધું. ક્યારે પણ ક્યાંય સાંભળ્યું હશે કે નદીમાં પૂર તો સાંભળ્યું છે, સમુદ્રમાં પૂર આવ્યું હોય? વાવાઝોડી કી સાયકલ જુદી વાત, પણ નહીં, સમુદ્રમાં કોઈ દી ન આવે, પૂર ન આવે, ક્યારે પૂર નહીં આવે. અને એના માટે એક પદ ગુરદેશી ઘણી વાર ગાતા, મેરામણ માજાન મુકે ચલયો સતન ચૂકે. મેરામણ એટલે સમુદ્ર, માજાન મુકે એટલે એક ખેદાન મેદાન પૂર આવી ગયું જેમ નદીઓમાં આવે એવું નહીં, એવી રીતે ચલયો. ચલયો એટલે શું? ચેલો. અને ચેલો એટલે શું છે? શિષ્ય. ચેલો કહે ને, આનો ચેલો. તો ખરેખર ગુરુનો સાચો શિષ્ય ચેલો જૈન શાસનનો એ પોતાની મર્યાદાની બહાર ના જાય. અને અહીંયા ફરીથી દ્રષ્ટાંત શેનું આપ્યું છે? સમુદ્રની ઉપર તરે છે અને અંદરમાં નીચે સમુદ્ર કેવો છે? ગંભીર છે, શાંત છે, એમાં કોઈ વધઘટ હલચલ નથી. ફરીથી દ્રષ્ટાંત શેનું છે? સમુદ્રનું તો છે, ઉપર નીચે, ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. દ્રષ્ટાંતમાં ક્ષેત્રની ભિન્નતા છે, સિદ્ધાંતમાં ભાવની ભિન્નતા છે. શું ફરક પડે છે? ઉપર નીચે તો શેની વાત આવી? ક્ષેત્રની વાત આવે ને ઉપર ને. એમને સમજી લેવું કે દ્રવ્યની ઉપર પર્યાય કેવી છે? ઉપર ઉપર હોય ને, નહીં ઓલું કોટિંગ કર્યું હોય ને, લેયર કોટિંગ, એવું ન સમજવું. ફરીથી દ્રષ્ટાંત આપણને શેનાથી ગમ્ય છે? ક્ષેત્રથી, ઉપરથી. પણ ઉપરથી જે ક્ષેત્રનું દ્રષ્ટાંત આપ્યું, ઉપર નીચે કથન પદ્ધતિ એવું આવશે. સોગાની જે એના માટે શું શબ્દ આપે? દળ શબ્દ આપે. પૂજ્ય બેનસીમાં તળ શબ્દ આવશે. આવશે ને તળ, ચૈતન્ય તળ પડે દ્રષ્ટિ થાય. તો દ્રષ્ટાંતમાં તો ક્ષેત્રથી ઉપર નીચેની વાત છે, સિદ્ધાંતમાં શેની વાત લેવી? ભાવની ભિન્નતા. તો એવું એક આચાર દેવોએ મૂળ માંથી ભાવ સમજવાની સરળતા પડે એના માટે આપણા ઉપર કરુણા કરીને હજાર વર્ષ પહેલાના દ્રષ્ટાંતો હજી પણ એટલા જ એપ્લાય થઈ શકે એવા છે. જેને કેવા કહેવાય આ દ્રષ્ટાંતો બધા? કેવા કહેવાય? ટાઈમલેસ કહેવાય. કોઈ કાળની મર્યાદા વાળા ન હોય, કે જે કમલીનું પત્ર પહેલા પણ હોય છે, માટીમાંથી વાસણો થતા હોય છે, એ બધા દ્રષ્ટાંતો. બધા આવા દ્રષ્ટાંતો આપણને, એ દ્રષ્ટાંત તત્વનું વૈભવ તો છે પણ દ્રષ્ટાંતનો પણ એક વૈભવ છે, એ પુસ્તકામાં એક છે. અને સાથે 12 ભાવનાનું પણ આમાં છે. એમાં સરસ પહેલું ટાઇટલ જ કદાચ આમાં જોયું હશે. આમાં છે પહેલું ટાઇટલ, ટાઇટલ સૌથી પહેલું ટાઇટલ, આમાં જે સૌથી પહેલું જે ટાઇટલ છે ને, એમાં શું છે વંચાય છે? મેં ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા હું. સૌથી પહેલું ટાઇટલ 12 છે ને, એમાં આમ દેખાડ્યો છે વ્યક્તિને આ રીતે કરે છે, આત્મા દેખાડ્યો છે. સરસ પહેલી શરૂઆત ક્યાંથી શરૂઆત? અને આ શબ્દો સમયસારની કઈ ગાથામાં છે? મેં ચૈતન્ય, એટલે કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. 38 ગાથાની માં છે. ફરીથી આ શબ્દ કોનો વ્યાખ્યા છે, જેમ ગાથામાં મૂળ છે ને, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન, તો આ શબ્દો છે એ કોની વ્યાખ્યા છે? આ જે છે હુંની વ્યાખ્યા ઉપરથી લીધા છે કે હું કોણ. શ્રીમદજી આપણને કીધું ને પહેલે જ શું કે આ પ્રશ્નનો જવાબ લેવાનો છે, તો અહીંયા કે છે કે હું એટલે કોણ, કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. છે દેખાય છે? જો એક સરસ આખો ઉપાડ ક્યાંથી શરૂ કરવો છે, હું પોતે જ્યાં પોતાનું સાચું યથાર્થ અસ્તિત્વ જો સ્વીકારવામાં આવતું નથી તો એ ક્યાંય આગળ વધી શકવાનો નથી. અસ્તિત્વને સ્વીકાર્યા પછી આગળ આખી એની વાત. જો એની વાત આપણે લઈએ, 14મી ગાથામાં આપણને કોની વાત લીધી, શુદ્ધ નયનો વિષય કોણ બતાવ્યો ને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય, તો એ આપણને શું દેખાડ્યું, વિષય દેખાડ્યો. પછી કળશમાં શેની વાત આવી, શેની વાત આવી કે આવો જ તત્વ છે એ કે રીતે ગ્રહણ થશે, કે મોહ રહિત થઈને જીવાય. એવું તો શબ્દ એમાં અપગત મોહ ભૂત શબ્દ હતો ને, કે આવું તત્વ તો છે પણ એ તત્વ ગ્રહણ કેવી રીતે થાય છે, કે મોહ રહિત થઈને. અને મોહની ગુરુદેશી વ્યાખ્યા કરે છે, હમણાં પાંચ બોલમાં છેલ્લો છે ને, અસંયુક્તપણામાં મોહ રાગ દ્વેષ થી, એમાં મોહની વ્યાખ્યા શું લે છે, સ્વરૂપની અસાવધાની. મોહ કહે ને, મોહ એટલે શું છે, વિવેક ભૂલી જાય, કાંઈ ન હોય તો એમાં એને શું લાગી જાય છે, મોહ લાગી જાય. મોહ અને ખરેખર આટલું જ કરવાનું છે, મોહ છે અને મોહ રહી તો મોક્ષ છે, ખાલી એક જ અક્ષરનો ફરક છે. આ બાજુ શું છે, મોહ છે, પર તરફ ઢળીએ તો શું છે, મોહ છે, અને સ્વરૂપ તરફ ઢળીએ તો મોક્ષ છે. તો જગતના જીવો આવું તત્વ છે એનો મોહ રહિત થઈને અનુભવ કરો. આવ્યો કળશ, અને હવે જે બીજો કળશ શરૂ કર્યો ગુરુદેવસિંહ, એમાં કેની વાત હતી? મને શરૂ કર્યો હજી, આવો જ્યાં આત્માનો મોહ રહિત અનુભવ થાય છે. ફરીથી 14માં શું આપ્યો, વિષય, વિષય પાંચ બોલથી. પછીના કળશમાં શેની વાત કરી, આવો આત્મા કેવી રીતે પ્રાપ્ત થશે, મોહ રહિત થશું તો. અને હવે કળશમાં કે તેનું ફળ શું આવશે, કે આવો આત્મા દેવ આવ્યો તો ને, દેવ સ્વયં અછીન દેવ, એ કેવો થાય છે, પ્રગટ થાય છે એટલા અનુભવ. કેટલી સુંદર રીતે એક આખી લિંક લીધી આચાર્ય દેવે. 14મી ગાથામાં વિષય દેખાડ્યો, એના પછી કળશમાં એ કેમ પ્રાપ્ત થશે, અનુભવ કેમ થશે, કે તારે મોહ રહિત થવું પડશે. આશ્ચર્ય છે, મોહ રહિત થવું છે, મોહ રહિત તત્વ પ્રાપ્ત કરવું છે, અને સ્વયં મોહમાં રહે છે. શેમાં રહેવું છે, પણ શું થાય, અમે બધે માથે લઈને બેઠા, ઉપાધિ સંસાર કુટુંબ પરિવાર, અને આપણી શું છે, ફરજ છે, જવાબદારી કરતા વધારે ફરજ છે, એ તો કરવું જ જોઈએ ને. અરે જેનાથી બંધન થવાનું છે એને તું ફરજ માને છે, અને જે છૂટવાનું છે એના તરફ કેમ તારી નજર જતી નથી. તો આ રીતે સુંદર રીતે બધું જે વાત છે તેવા આવા દ્રષ્ટાંત લઈને, તો પહેલું સુંદર સમયસાર દ્રષ્ટાંત લઈમાં પહેલું જ, મારે શું કરવા જેવું છે, હું કોણ છું, એ પ્રશ્નનો જવાબ લેવા જેવો છે. અને એના માટે જ દેખાડ્યું કે હું આમ કરીને શું છે, કોના ઉપર હું પણ કર્યું, શરીર ઉપર ને, કેમ આમ તો શરીર જ આવે, સીધું શરીર જ આવે ને. અને એટલા માટે જ દેખાડ્યું કે હું કેવો છું, ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા. પછી સમયસારમાં શરૂ થતા સૌથી પહેલું દ્રષ્ટાંત કઈ ગાથામાં આવે, સૌથી પહેલો દ્રષ્ટાંત આપણે બહુ નથી ગયા, હજી 14 ગાથા વધી ગયા, ક્યાં ખ્યાલ તો હશે કે નહીં, 6ઠી ગાથામાં દ્રષ્ટાંત આવે છે. 6ઠી ગાથામાં બે દ્રષ્ટાંત છે, એમાં પેજ કરવો હોય તો પેજ નંબર પહેલું જ છે, પહેલાથી શરૂ થાય છે આમાં, એટલે એમાં છે આ ચિત્ર માત્ર દ્રષ્ટાંત વૈભવમાં પહેલો જ પેજ ઉપર 6ઠી ગાથામાં પાછળ પેરેગ્રાફ છે એમાં બે દ્રષ્ટાંત છે ને. સ્ક્રીન ઉપર આવે છે, જો એમાં પેલું ઉપર દેખાય છે, શું દેખાય છે ઉપર? અગ્નિ. જો આમાં સામાન્યપણે શું હશે, ઉપર દ્રષ્ટાંત છે અને નીચે સિદ્ધાંત છે, આત્માને દેખાડી છે ને, તો ઉપર શું દેખાય છે? ચાલો ઉપર કઈક દેખાય છે, શું દેખાય છે? ખાલી અગ્નિ નથી, ફરીથી આખું જોવા જેવું. આજે થોડું ભલે આમ થોડું કેવી રીતે આ છે ને, ઘણાને એમ લાગે ચિત્ર ઠીક છે, આમાં આવું છે, એક એક થી જોશું માઇન્યુટલી તો એમાં જુદો જુ. પહેલું દેખાય છે લાકડા છે, છાણા છે, પાંદડા છે ને, બધું છે ને, છાણા દેખાય છે એક બાજુ. આ એ શું દેખાડ્યું? બળવા યોગ્ય દાહ્ય પદાર્થ, બળવા યોગ્ય, અને અહીંયા દ્રષ્ટાંતમાં આવશે જણાવવા યોગ્ય જ્ઞેય પદાર્થ. હવે એ જે દેખાય છે બરોબર છે, એક પેલો સ્ટેજ. જુદી જુદી વસ્તુ છે કે બધી એક જ હોય? નહીં, જુદી છે. લાકડા જુદા છે, છાણા જુદા છે, પાંદડા જુદા છે, પછી દાળ જે ખાય થળ છે ને એના બધું, એનાથી ઉપર જઈએ એટલે શું દેખાય છે? પછી અગ્નિની જ્વાળા તો હજી વાર છે, જ્વાળા છે અગ્નિની, પણ ત્યાં શરૂઆતમાં જુદા જુદા કલર દેખાશે અને એ બધાનું એક રૂપી યલો પણ દેખાશે. દેખાય છે? ત્રણ દેખાય છે. પહેલું તો શું છે કે ઇનિશિયલમાં શું દેખાડ્યું છે? અગ્નિમાં થોડીક થોડીક કલર જેવું આમ લાગતું હોય, અને પછી કેવું દેખાય છે? આ એ રીતે અહીંયા દેખાડ્યું કે જ્ઞેય અલગ અલગ છે, એનું જ્ઞાન અનેકાકાર એક દેખાય છે, બાકી ખરેખર સ્વરૂપ સુધી પહોંચે તો શું છે? જ્ઞાન જ્ઞાનરૂપ છે. આખી સિદ્ધાંત એ રીતે છે કે આખું જો નીચે દ્રષ્ટાંતમાં આવે પણ જ્ઞેયો જુદા જુદા, અને જ્ઞેયોમાં પણ શું દેખાડે? થોડાક શું દેખાડે? મુખ્ય રાગના વિષયો દેખાય છે. એમાં કહેવાની જરૂર નથી ને, કુટુંબ પરિવાર સાથે લખ્યું, મકાન લીધા છે, પૈસા માટે લીધું છે, અને એ ઉપરાંત કદાચ અભ્યાસ શાસ્ત્ર અભ્યાસ કરીએ તો પણ એ જ્ઞેય છે. શાસ્ત્ર એ બધા શું છે? જ્ઞેયો છે. એ શું છે? જ્ઞેયો અનેક પ્રકારે હોવા છતાં પણ હું જ્ઞાનાકાર ચૈતન્ય તો કેવો છું, અને આવા એક રૂપ તરફ દ્રષ્ટિ કરવી તો સમ્યક દર્શન પ્રગટ થવાનું છે. એ રીતે સુંદર વાત આપણને, થોડુંક માઇન્યુટલી જોશું તો જુદા ભાવો આપણને એમાં ખ્યાલમાં. આ સિમ્પલ ઘણાને એમ લાગે આ બધું શું છે? શું છે? ખાલી દોરેલું છે ને, આડુંડું કઈક, એમ નહીં. આ એક થોડીક જેનાથી કઈક જેમ ઇશારાથી પણ સમજાવી શકાય છે, એમ અહીંયા આની પણ પેઇન્ટિંગ જેને કહીએ, પોર્ટ્રેટ કહીએ જેને, સિમ્પલ ઓલા ન કે આ બધા પેઇન્ટર છે એમના કે આર્ટિસ્ટ, એના માટે શબ્દ પણ એક જુદો વાપરવો. પોર્ટ્રેટ છે એની પણ એક ભાષા છે, એના દ્વારા પણ આપણને ભાવ ખ્યાલમાં આવી શકે. તો આ રીતે કે અનેક નિયોજમાં સમયસારમાં છઠ્ઠી ગાથામાં એટલા માટે કયો શબ્દ વાપર્યો છે મૂળમાં? જ્ઞાત તે તો તેજ છે, છે શબ્દ છેલ્લો. એના માટે કે જાણનાર તો કેવો છે? જાણનાર જ રહે છે. ક્યારે જાણનાર? રાગના વિષયોને જાણે કે દ્વેષના જાણે? કોને? જ્ઞાતા. સ્પરને જાણે, સ્વને જાણે, આવ્યો છે ને એમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થા કે પર પ્રકાશનની અવસ્થા, જ્ઞાતાપણામાં કાંઈ જ ફરક પડતો. અને આવો જે જ્ઞાતા છે એ પ્રમત અપ્રમત હો ત્યારે તો ફરક નથી પડતો. પહેલી લાઈનમાં નથી અપ્રમત કે પ્રમત નથી જે, એક નાયક ભાવ ક્યારે છું? પ્રમત વખતે કે અપ્રમત વખતે? એ કોની વાત હતી? અવસ્થામાં રાગનું હોવું, રાગનું ન હોવું. પ્રમત એટલે શું છે? રાગનું હોવું, અને અપ્રમત એટલે રાગનું. તો રાગ હો કે ન હો, ચારિત્ર સંબંધીની વાત આવે તો પણ મારા જ્ઞાતાપણામાં કાંઈ ફરક પડતો. અને આવો હું કેવો છું? એક. પ્રમત અપ્રમત શું છે? અનેક છે. એની સામે હું કેવો છું? એક. જ્ઞાયક ભાવ હતો કે થઈશ, હતો કે થઈશ. જો આજે ફરીથી પણ કળશમાં આવ્યું ધ્યાન તો ગુરુદેવ તો દોર્યું હતું. ક્યાં લીધા હતા એમાં કર્મો? ક્યાં લીધા હતા કર્મો? ત્રણેય કાળના કર્મોની શબ્દ આવ્યું હતું, ભૂતકાળના, વર્તમાન અને તો ભવિષ્યના. તો બાંધાય નથી, તમે ક્યાંથી? એક બહુ જ એમાં વિચારવા જેવું છે, પૂર્વનો ઉદય, વર્તમાનમાં જોડાણ, તો ભાવિકાળનું બંધન. શું છે? વર્તમાનમાં જોડાય છે તો શું છે? ઉદય શેનો આવ્યો છે? પૂર્વના બાંધેલા એનો ઉદયમાં આવ્યો. વર્તમાનમાં શું છે? જોડાય તો ભાવિ માટે. તો વર્તમાનમાં એક કહે છે કે તું આત્મ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કર, અને એ આલોચના છે તો ભૂતકાળના પ્રતિક્રમણ થશે અને ભાવિના પચકાણ થશે. છે એક ત્રણ કાળના કર્મોને છોડવા માટે કેટલા સમય જોશે? ત્રણ સમય. નહીં, પહેલા સમયે ભૂતકાળના છોડશું કે વર્તમાનના છોડશું? કેટલો ખુલાસો એમાં કળશમાં એ ત્રણેય કાળના કર્મોનું. તો અહીંયા આ રીતે દેખાડ્યું કે ચારિત્રની અપેક્ષા એ પ્રમત પ્રમત હો તો પણ હું એક નાયક ભાવ છું. હવે જાણવાની અપેક્ષા, જાણવું એ મારો સ્વભાવ, તો એમાં પણ એમાં કોઈ પણ મારા જ્ઞાતાપણામાં કાંઈ ફરક પડતો નથી. સ્વપ્રકાશનો કે પર્યાયમાં ફરક પડો તો પડો, હું કેવો છું. અને એટલા માટે શિષ્યનો પ્રશ્ન હતો એવો શુદ્ધાત્માની વાત. પરિણતિમાં ફરક છે કે જયારે પર તરફ લગ જશે તો વિભાવ વિકલ્પ ઉભો થશે, સ્વરૂપ તરફ ઢળશે તો નિર્વિકલ્પ થશે. પણ જ્ઞાતાપણામાં, જ્ઞાયક સ્વભાવમાં કાંઈ ફરક પડતો નથી. કોની જેમ, કોની જેમ? એમાં શબ્દ શું હતો? છઠ્ઠી ગાથા કદાચ યાદ હોય તો. દીવાની જેમ, એમાં શબ્દ છે દીવાની જેમ જ છે દ્રષ્ટાંતમાં. કર્તા કર્મનું અનન્યપણું હોવાથી શબ્દ શું આપ્યો? ન્યાય શું આપ્યો? છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા પેરેગ્રાફ લગભગ છેલ્લી જ લાઈનો છે છઠ્ઠી ગાથામાં. કર્તા કર્મનું અનન્યપણું હોવાથી છે શબ્દ. જેમ જેમ કર્તા કર્મ ક્યારે સંબંધ બને? કર્તા કર્મ સંબંધ ક્યારે બને? એકબીજામાં તન્મય વ્યાપક થાય તો ભિન્ન રહીને કર્તા કર્મ ન બની શકે. ભિન્ન હોય તો કયો સંબંધ બની શકે? નિમિત્ત નૈમિત્તિક બની શકે. ભિન્ન હોય ત્યારે નિમિત્ત નૈમિત્તિક. હજી બીજો જ્ઞેય નાયક, એ પણ એક ચેતન એક હોવો જોઈએ જાણનાર, એટલે બધામાં નહીં લાગુ પડે. બાકી તો એક ક્ષેત્રાવગા સંબંધ, સંયોગ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એમાં હંમેશા શું હશે? ભિન્નતા, ભિન્નતા. પણ કર્તા કર્મ માટે તો શું નિયમ છે? વ્યાપ્ય વ્યાપક. તો જેમ કર્તા કર્મ એ વ્યાપક જ છે, એ બીજામાં વ્યાપ્ત, એમ હું જયારે પણ જ્ઞાન અવસ્થા થાય સ્વની કે પરની, ત્યારે હું કેમાં વ્યાપું? શેના રૂપે હું રહું છું? હું મારા જ્ઞાતાપણામાં જ રહું છું. મારા જ્ઞાતાપણામાં કાંઈ ફરક પડતો, આ એનું નામ જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાત ઇઝ ઇક્વલ ટુ જાણનાર, જ્ઞાયક. જ્ઞાત ઇઝ ઇક્વલ ટુ, જેમ પહેલી ગાથામાં કોના માટે જ્ઞાયક પણ એક રાખ્યું હતું? પ્રમત પ્રમત વખતે. હવે અહીંયા શું રાખ્યું? કે જેને પણ જાણવાની અવસ્થા હો તો મારું તો શેમાં તન્મય છું? જેમ કર્તા કર્મનું, હું મારા જ્ઞાન ભાવમાં છું માટે મારા જ્ઞાતાપણામાં કાંઈ ફરક નથી. એનું દ્રષ્ટાંત જો એમાં આપ્યું, સામે બીજો છે ને, બીજી પેજ ઉપર સામે શું દેખાડ્યું છે? દીપક. પછી એને ફરતે બધી શું દેખાડી છે? જુદી જુદી વસ્તુ દેખાડી છે ને, એમાં જે છે ખુરશી છે, પૈડું છે, દરવાજો છે, બધું ઘરેણા ને બધું. દીપકમાં શું ફરક પડે? નહીં, એમાં કાંઈક કાળું પીળું આવી જાય તો દીપક પણ કેવો થઈ જાય? કાળો પીળો. ચાલો એવું ન થાય તો કાંઈ નહીં. સુગંધ દુર્ગંધી પદાર્થ આવે તો, લીસો ખરબચડો આવે તો, આવું જ, આવું જ કોણનું, કોનું તત્વ છે? અરે ક્યારેક આવા દ્રષ્ટાંતો જોતા હશો કે નહીં? નહીં જોતા જ નહીં હોય. અહીંયા તો બહુ ન હોય, પણ દેશમાં શિયાળો આવે ત્યારે શું કરતા હોય? બધા તાપણું કરતા હોય ને, તાપણામાં બધું નાખતા હોય કે, અથવા પેલા ચૂલો સળગાવતા. અરે આવા દ્રષ્ટાંતો જોઈને આવો ભાવ કેમ હવે ન આવે? એ કદાચ ન જોયું તો આ તો જોયું હશે ને. દીવાનો પ્રકાશ નથી, પણ આપણે બલ્બ કે ટ્યુબલાઇટનો એનો પ્રકાશમાં જોઈએ છે કે નહીં? એમાં શું ફરક પડતો હશે? કાંઈ જ નથી. તો તે વખતે એવો ભાવ કેમ ના આવે? ઓહો, આ દ્રષ્ટાંત અહીંયા પણ મને એક શું દેખાડે છે? કે હું આવો જ્ઞાયક સ્વભાવ રૂપે ભરેલો છું. જેને જોવું છે એને જીન મંદિરમાં જોઈ શકાશે, અને બારમાં પણ પ્રસંગોમાં જોઈ શકાશે. જોવું છે એને, અને એ માટેની ટેવ અહીંયા પાડવાની છે. અહીંયા એવી ટેવ આપણે પાડીએ કે બહારમાં જઈએ તો પણ આવા ભાવ આપણને ખ્યાલ આવે. સમુદ્રની વિશાળતા જોઈએ ત્યારે એમ કે ઓહો આવો મારા સ્વભાવની વિશાળતા. બહારમાં લીલોતરી જઈએ તો હું ચૈતન્ય નંદન વન છું. ઓલાને જોઈને એ તો બિચારા એકેન્દ્રી દુઃખી જીવો છે, એને તે શું પ્રશંસા. એને જોઈને અંદરમાં એ ભાવના થઈ. એવી રીતે અહીંયા જો દીવો દેખાડ્યો આત્મા અને જ્ઞાન પ્રકાશ કરીને, આ બે જ દ્રષ્ટાંત એમાં છે છઠ્ઠી ગાથામાં. ચલો એના પછી દ્રષ્ટાંત બીજો સમયસારમાં કઈ ગાથામાં આવે છે? ઇમિજિએટ આઠમી ગાથામાં આવે છે. આઠમી ગાથામાં શેનો દ્રષ્ટાંત છે? મ્લેચ્છને સમજાવે છે, આવે છે ને. અને એ વિષય ક્યાંથી આવ્યો એવો પ્રશ્ન છે આઠમી ગાથાનો. વિષય ક્યાંથી, પ્રશ્ન ક્યાંથી ઉઠ્યો? છઠ્ઠી અને સાતમી ગાથામાં નિશ્ચય સ્વભાવની વાત આખી આવી. તો પ્રશ્ન આચાર્ય દેવને થયો કે આવા સ્વભાવને દેખાડવા માટે એ તો અભેદ છે, અખંડ છે, એકરૂપ છે, પણ એને સમજાવવા માટે અમારે ભેદથી વ્યવહારથી કીધા વગર બીજો કોઈ ઉપાય નથી. અને એના માટે દ્રષ્ટાંત આચાર્ય દેવ લઈ આવ્યા કે ભાઈ તું સાંભળ, જેમ કોઈએ કોઈ મ્લેચ્છ નારિયળ દેશનો હતો એને કોઈ બ્રાહ્મણ મળ્યો અને એને એના ઉપર કંઈક પ્રેમ આવ્યો, કરુણા આવી, તો એને આશીર્વાદ રૂપે શું શબ્દ વાપર્યો? સ્વસ્તિ શબ્દ વાપર્યો. હવે જે સામે જે સંસ્કૃત ભાષા જેને આવડતી નથી, જે માત્ર ખાલી અનાર્ય મ્લેચ્છ ભાષા જ જાણે છે, હવે એને શું થાય છે? એને શું થાય છે? જો એના માટે ચિત્ર આવ્યું હોય તો જો એમાં ચાર ફેસ દેખાડ્યા છે, છે ચાર ફેસ દેખાડ, ખાલી આમસ્તા ચાર જણા ઉભા છે એના માટે છે ને, તો એના માટે ચાર ફેસ તો દેખાડ્યા છે. આપણે કઈ ઓલા દસ માથા જેવું તો નથી ને. જો આ એક જોતા જોતા કેવા ભાવોમાં ફરક પડે છે એના માટે. આ ચાર વ્યક્તિ નથી, એક જ વ્યક્તિને જુદા જુદા ભાવો કેમ થાય છે. પહેલો સાવથી જ પેલો જૂણો છે ને સાવ આત્મા તરફનો, એ કેવો છે? પેલો સેનાથી જોવે છે? એ પેલા એક જિજ્ઞાસા વૃત્તિથી જોવે છે. આ બહુ જ સુંદર રીતે આચાર્યદેવ એમાં એ લખ્યું છે અને એના ઉપરથી ઘણા આપણને ભાવ. આ પાત્રતા કેવી હોવી જોઈએ? મને નથી સમજાતું એવો ભાવ આવે તો પણ પાત્રતા કેવી હોવી જોઈએ? મને નથી સમજાતું કરીને નિષેધ પૂર્વકનો નકાર નથી, પણ સમજવાની જિજ્ઞાસા છે. શું છે? અહીંયા પેલો કેવો દેખાય છે? આમ સામાન્યપણે ન સમજાય ને, કંઈક તો આમ આંખ થોડીક ફોળી થતી જતી હોય છે, તો એ દેખાડે. ફરીથી સ્વસ્તિ શબ્દ કીધો છે અર્થની, એમાં સરસ શબ્દો છે. એમાં પણ એક સરસ શબ્દ વાપરો છે, શબ્દના અર્થના જ્ઞાનથી રહીત શબ્દ વાપરો. શું છે? વાંચવું તો એક્ઝેક્ટ એવા શબ્દો મળશે. જેટલી સમયસાર તો છે જ બધા પાસે, આઠમી ગાથા કાઢી એમાં એમાં નીચે જે છે સાવથી પાનું જે છે ને નીચી લેની લાસ્ટ લાસ્ટ લાઈન હશે એના, શબ્દના અર્થના ભાવથી રહી જ્ઞાનથી, એવો શબ્દ છે ને. તો ફરીથી એનાથી શું સિદ્ધ કર્યું? મેં સાંભળ્યું નથી એવો શબ્દ નથી. અહીંયા તો હજી સાંભળીને ઉપયોગ ભટકતો, જરા બીજી વાર કહ્યું એવો શિષ્ય નથી લીધો. સાંભળે છે, કોનું ગ્રહણ છે? શબ્દનું યથાર્થ ગ્રહણ છે, પણ ભાવનું ખ્યાલ આવતો નથી, તો નકાર નિષેધ નથી, કંટાળો નથી, ઉલટાની સમજવાની જિજ્ઞાસા. અને તેથી શું કરે છે? ટગર ટગર આંખો ફાડીને જોવે છે. અને આવી એની જિજ્ઞાસા વૃત્તિ જોઈને એ જ બ્રાહ્મણ કેનાર એ વ્યક્તિ અથવા બીજો એ શું કરે છે? એને એનો અર્થ સમજાવે છે કે સ્વસ્તિ એટલે શું કહીએ છીએ અમે. જો કેટલો સુંદર સ્વસ્તિ શબ્દનો અર્થ છે, તારું અવિનાશી કલ્યાણ. અરે આવો જ્યાં ભાવ સાંભળે છે, તો જો ત્રીજો જોજો ફેસ કેવો દેખાણો, હવે થોડુંક પ્રસન્નતાનો આવે છે. અને ચોથામાં શું છે? ઓહો મારા ઉપર આવી કરુણા કરી, પ્રસન્નતા પૂર્વક હર્ષના આંસુ છે. ક્યારેક જીવનમાં તો કરીએ, આકુરતાના દુઃખની પીડાના તો આપણને બધાને આવ્યા છે. અરે ક્યારેક આવી તત્વની વાત સાંભળીને હર્ષના આંસુ આવ્યા છે ક્યારેક? આ શું હોવી જોઈએ? આ ચાર ફેસ દેખાડે કોનું છે? તત્વનો, જીનવાણીનો, ગુરદેશીનો શ્રોતા કેવો હોવો જોઈએ એની વાત દેખાડે છે કે આવું ભાવોમાં પરિવર્તન આવવું જોઈએ. નથી સમજાતું તો હવે શું આવીએ, કાલથી બંધ કરશું? અરે એક દી દુકાનમાં વેપાર ઓફિસમાં ન થત, બીજે દિવસે બંધ કરી દઈએ છીએ ને. જીવનમાં પુણ્યના ભરોસા કરીએ છીએ અને પોતાના સામર્થ્યનો વિશ્વાસ કેમ નથી આવતો? ઓલા તો પુણ્ય આધીન છે, એનું નક્કી નથી, નિશ્ચિતપણું નથી, અને છતાં એનો આપણને શું લાગે છે? ભરોસો છે, વિશ્વાસ. અને આ આપણાથી થઈ શકે એવું છે તો એનો કેમ વિશ્વાસ? તો આવી એક જિજ્ઞાસા વૃત્તિ છે. ટગર ટગર જોઈને પોતે સમજવાનો પ્રયત્ન કરે છે, અને જ્યાં એનો અર્થ કહે છે તો પ્રસન્નતા મુખ ઉપરથી. અને ચોથું શું થઈ જાય છે કે આને જેમ કે હર્ષના તરંગો ઉછળે તો આશ, અને એનાથી શું એને અંતે પ્રાપ્ત થાય છે. જો ગુરુદેવસિંહ આ સમજાવે છે, એ દેખાડ્યું, પછી ઉપર શું દેખાડ્યું કે આવો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અને ત્રણ ડોટ છે એના માટે મુકાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર મોક્ષ. આ રીતે ફરીથી એક ભાવનાથી આ ચિત્ર જોવાનું, ખાલી એમાં આકૃતિ કે કલર કે એવું નહીં, એની પાછળ કઈ. અને આ એકવાર ભાવ સમજાશે ને પછી શાસ્ત્ર વાંચશે ને તો આપણા માટે બહુ જ ઇઝી પડશે. આનાથી એક આપણને બહુ ઇઝી વિઝ્યુલાઇઝેશન થતું હોય છે, અને આ જયારે શબ્દો સાંભળી કે વાંચે ત્યારે આ વિઝ્યુલાઇઝ થશે ને તો તત્વ ઉલટાનું આપણને શું થશે? ઉત્સાહ જાગશે આપણને. તત્વ અભ્યાસ પૂજ્ય ગુરુદેવસિંહનો પ્રત્યક્ષ પરિચય હશે તો અત્યારના સીડી સાંભળશું તો પણ આપણને નજર સામે ગુરુદેવ દેખાઈ શકશે. કદાચ કદાચ એવા પુણ્યહીનતામાં ન બનો, પણ આવી ભાવનાથી જોશું તો ગુરુદેવ સમજી લેવો, મેં હૃદયમાં સ્થાપ્યા છે તો મારા માટે તો શ્રદ્ધા, મારા માટે પ્રત્યક્ષ રૂપ છે. તો આ રીતે દ્રષ્ટાંતને આવું ચિત્રણકરણ કરીને એ રીતે પ્રયાસ કર્યો છે કે આ ચિત્ર ઉપરથી ઘણો મેસેજ આપણને મળશે. અને આજ જયારે શાસ્ત્ર વાંચશું, ગુરુદેવસિંહની વાણી સાંભળશું, ત્યારે આ ભાવો સમજવામાં આપણા માટે બહુ સરળતા. અને આ ખાસ સમય સારું પર, એટલે ખાસ તો આપણા માટે, મુમુક્ષો માટે, બીજા જોવે ગમે એ તો એના માટેની ભાવના, પણ આપણને આ એક જોતા પણ એક હવે એક અંદરમાંથી શું આવશે, એક કોન્ફિડન્સ, વિશ્વાસ આવશે કે ના, સમયસાર પણ હું સમજી શકું એવું પણ એક છે. અને તો ગુરુદેવ સમજાવ્યું તો એની સાથે આ વિઝ્યુલાઇઝ. ચલો એનાથી આગળ જઈએ. એ હવે કઈ ગાથાનું ચિત્રણ છે? 11મી ગાથાનું છે. બહુ જ ફેમસ, ગુરુદેવસિંહને બહુ જ પ્રિય હતી એવી 11મી ગાથા. એમાં ત્રણ નામ આપ્યા છે આપણને. પેલા શું આપ્યા છે? વિમોહિત, ભૂતાર્થદર્શી અને જ્ઞાયક ભાવ. એ છે, એ સિદ્ધાંતના છે. સામે દ્રષ્ટાંત શું દેખાડ્યું છે? ત્રણ ઓલા છે ને, ગ્લાસ છે, એમાં નીચેનું કેવું છે? સાવ પાણી, સાવ મલિન પાણી. પછી વચ્ચે જે દેખાડ્યું એમાં શું કહ્યું છે ને, શું નાખે છે? કતક ફળ, જેને આપણે ફટકડી અત્યારના કહીએ એને કતક ફળ આપ્યું છે. અને ઉપરમાં શું દેખાય છે? પ્યોર વોટર. આના ઉપરથી ત્રણ શું શીખવા મળે છે? પહેલો જે આખો દેખાડે, વિમોહિત હૃદય વાળાઓ, મૂળ ગાથામાં શબ્દ છે વિમોહિત હૃદય. આ તો હમણાં ચાલી ગયા છે ને ગાથાઓ, તો કઈ બધું ભૂલાતું જાય, આગળ યાદ આવતું એને ઓલું પાછળ. એ કોની વાત છે? વિમોહિત હૃદય વાળ, બહુ એ અજ્ઞાનીની એક વ્યાખ્યા કરે છે. હવે 15મી ગાથામાં પણ એક અજ્ઞાનીની વ્યાખ્યા આવશે. અહીંયા જે આવશે એ કોણ છે? અજ્ઞાનથી વિમોહિત હૃદય વાળાઓ. વિમોહિત, હમણાં મોની આપણે વ્યાખ્યા કરી. અને એક આજે પણ એક શબ્દ એ શ્લોકમાં હતો. કયો શબ્દ એક હતો? અજ્ઞાન. પેલા શબ્દ શું આપ્યો હતો? મિથ્યાત્વરૂપ અજ્ઞાન, એવો શબ્દ હતો છે. એનો અર્થ શું છે? અજ્ઞાન બે પ્રકારે છે, એક મિથ્યાત્વ સહિતનું અને એક અધૂરા સ્વરૂપનું. અજ્ઞાન આવે છે ને એ રીતે, અજ્ઞાન એટલે અ એટલે અધૂરું અને અ એટલે વિપરીત, મિથ્યાત્વ. તો અહીંયા કોની વાત કરી છે? કે મિથ્યાત્વ સહિતનું જે અજ્ઞાન છે એનાથી રહિત થવાનું. હજી સાધક દશા થઈ ગઈ, શુદ્ધ નહીં પ્રગટ થઈ ગયો, અનુભૂતિ થઈ તો હજી પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન જેવું ખીલું નથી. માટે અહીંયા કોની વાત હતી? મિથ્યાત્વ રૂપ અજ્ઞાનની. એમ અહીંયા વિમોહિત એટલે કોની વાત છે? મિથ્યાત્વની, અજ્ઞાન દશાની. કે વિમોહિત હૃદય વાળાઓ, કે જેને આજ ગુરુદેવસિંહ પણ એ વાત લીધી હતી, સંયોગ છે એનો સેમા પ્રવેશ નથી, પોતાની પર્યાયમાં. એ વિભાવ પર્યાય એક લઈએ, વિભાવ પર્યાય સેમા નથી, નિર્મળ પર્યાય, અને નિર્મળ પર્યાય સેમા નથી, ત્રિકાળીમાં. ત્રણ વાત લીધી હતી ને, અને એ જ દેખાડતા હતા ભેદ જ્ઞાન એક આખું. પરદ્રવ્યનો દળ ક્ષેત્ર કાળ ભાવ્યા મારામાં ક્યાંય નથી, એનો અર્થ શું કહેવાય? અત્યંત અભાવ. અને રાગાદી વિભાવ છે એ મારા નિર્મળ પરણતીમાં પણ એ નથી, કારણ કે એ તો વિરુદ્ધ લક્ષણ વાળા આશ્રવ બંધ છે. આ તો સંવનિજા મોક્ષ પર્યાય છે, અને એક સમયની નાશવાન ક્ષણિક પર્યાયનો ત્રિકાળીમાં સદભાવ જો એમાં તન્મય થઈ જાય તો ત્રિકાળીની માં પર્યાય પણ ત્રિકાળી થઈ જશે, અને એક સમયની પર્યાયમાં જો ત્રિકાળી ચાલ્યો જશે તો પર્યાયના નાશે ત્રિકાળીનો પણ. આ બેમાં શું ફરક છે? પડદ્રવ્યનો મારામાં અભાવ એ શું છે? પ્રવચન અત્યંત અભાવ તો છે, પ્રવચન સારમાં એના માટે સરસ દેખ આવે છે. પ્રથક પ્રદેશત્વ રૂપ અન્યત્વ છે, બેના પ્રદેશો શું છે? અને પર્યાય અને દ્રવ્ય વચ્ચે શું છે? અતદ ભાવરૂપ અન્યત્વ. થોડું તો બધું ચાલી ગયું હશે, બધું ચાલ્યું, થોડા ભાવો યાદ કરા કે ફરીથી બેનું ભિન્નતા તો છે જ. પડદ્રવ્યનો મારામાં પ્રવેશ નથી, એક સમયની પર્યાયનો દ્રવ્યમાં નથી, ભેદભાવોનો અભેદ. ફરક શું છે? ઓલું કયું છે? પ્રથક પ્રદેશત્વ. અને આ શું છે? અતદભાવ. દ્રવ્ય તે પર્યાય નથી ને પર્યાય તે જો બે એક જ થઈ જાય સર્વથા તો શું થાય? તો અનેકાંત સ્વરૂપ સિદ્ધ જ નહીં થાય. પદાર્થ કેવો છે આપણે લીધું તું બીજા કળશમાં, શું શબ્દ વાપર શું છે? અનેકાંતમય મૂર્તિ. તો જો દ્રવ્ય અને પર્યાય, આજે પણ ગુરુદેવ વસ્તુ પદાર્થમાં બે ભાવ છે એમ કરીને, જો બે દ્રવ્ય ને પર્યાય સર્વથા એક ક્ષેત્ર એક છે, છતાં બેના ભાવ જુદા છે, એક ક્ષણિક છે એક નિત્ય છે, એક સાપેક્ષ છે એક નિરપેક્ષ છે, તો બે માં દ્રવ્ય તે પર્યાય નહીં, એટલે કે એક ક્ષણિક છે કે ત્રિકાળી છે, ઓલો સાપેક્ષ છે આ નિરપેક્ષ, તેવા ભાવ લગતો અતદભાવ રૂપ અન્યત્વ છે. તો ચાલ અહીંયા ફરીથી આપણે થોડું પૂરું કરીએ. ફરીથી આ કેટલા માનો છે? 11મી ગાથાનું દ્રષ્ટાંત છે. તો વિમોહિત હૃદય વાળા એટલે કોની વાત લેવી છે? કોની વાત લેવી છે? આપણી પોતાની ભૂકે આપણે શું કરીએ છીએ. અને એમાં સરસ દ્રષ્ટાંતમાં આપ્યું, જેને નિર્મળ એ પાણીનો સ્વભાવ છે, મલિનતા એ કાદવનો સ્વભાવ છે. બેની સ્વભાવ ભિન્નતાનો જેને ખ્યાલ નથી એ શું કરશે? મેલું જ પાણી પીશે, કારણ કે એને ખબર નથી બે જુદા છે. જેને ખબર છે કાદવ એક જુદી વાત છે અને પાણીની શુદ્ધતા એ જુદી વાત છે. સ્વભાવની ભિન્નતા હશે તો ભિન્નતાનો પ્રયોગ કરશે, પણ ભિન્નતાનો જ્યાં વિશ્વાસ કે સ્વીકાર નથી તેને એમ થાય પાણી તો કેવું હોય? મેલીને જ હોય, આવું જ હોય, માટે એવું પે. અને એવું કોણ મૂર્ખતા કોણ કરે છે? આપણી વાત કરે છે. અને જેને એને બેના સ્વભાવની ભિન્નતાનો ખ્યાલ આવે છે, એ જેમ ઓલામાં ચોમાસામાં સામાન્યપણે દેશમાં પાણી આવું આવતું હોય છે ને, તો બધા શું કરતા હોય છે ને, ફટકડી નાખીને પછી કહે છે હમણાં એમને મૂકી દો, ડોળ કેવો છે નીચે બેસી. એવું જ છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિ પહેલું સમ્યક દર્શન પામે તો ઉપશમ પામે. આ બધું જ છે સિદ્ધાંતો, બધા કઈ જગતમાં છે એવું નથી. આ બધા સિદ્ધાંતો જ કે અનાદિ પહેલું જે કહે તો પહેલું શું થાય છે? ઉપશમ થાય છે. તો એ અહીંયા આપણને કે આ પ્રયત્ન કરવાનો, શું પ્રયત્ન કરવાનો છે? અહીંયા ફટકડી કે કતક ફળ આપ્યું છે, મૂળ સિદ્ધાંતમાં શું છે? શુદ્ધ નહીં, નિશ્ચય નહીં દ્વારા. અને એ નાખે છે તો જો શબ્દ શું આપ્યો? ભૂતાર્થ દર્શી. મૂળ ગાથામાં ભૂતાર્થ દર્શી માટે કયો શબ્દ છે? આ તો અમૃતચંદ્રાચાર્ય દેવનો છે. મૂળ ગાથામાં કયો શબ્દ? એની સાથે લિંક કરીને પછી દ્રષ્ટાંત ઉપર. ભૂતાર્થ દર્શી, શુદ્ધ નહીં એ અહીંયા ભૂતાર્થ દર્શી. ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદ્રષ્ટિ, એનું આખું છે. સુદ્રષ્ટિ છે એનો અર્થ સુદ્રષ્ટિનો. ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય. તો આ ભૂતાર્થ ને જે જાણનારો સમ્યક દ્રષ્ટિ, એને અહીંયા શું શબ્દ વાપરો છે? ભૂતાર્થ દર્શી. અને આવો ભૂતાર્થ દર્શી છે તે કોણ છે? કે હું એક રૂપ નાયક ભાવ છું. ઉપર છે જે છઠ્ઠી ગાતામ નાયક કીધો એને જ અહીંયા કીધો. તો આ શું પેલી બે શેની વાત આવી? વિમોહિત અને ભૂતાર્થ દર્શી, બે કોની વાત આવી? પર્યાયની. એક અશુદ્ધ પર્યાય છે અને એક નિર્મળ પર્યાય. અને એ નિર્મળ અશુદ્ધતામાંથી શુદ્ધતા કોના કારણે થશે? કે ઉપર નાયક ભાવ છે એનાથી. શુદ્ધ નય ભૂતાર્થ છે, આવે છે એમાં. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, તો વ્યવહાર નહીંને સર્વતા માનીને આત્માને અશુદ્ધ માનનાર વિમોહિત હૃદય વાળો છે. તો એની સાથે લિંક કરીએ, મૂળ ગાથામાં જે શબ્દ કુંકના છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, એના માટે અહીંયા કયો શબ્દ આવ્યો? વિમોહિત વાળો જે છે રાગના વ્યવહારના વિષયમાં, અને શુદ્ધ નય ભૂતાર્થ છે, એટલે ત્રિકાળી દ્રવ્ય કેવું છે? જ્ઞાયક ભાવ છે. શું મળ્યું? અને બીજી લાઈનમાં શું છે? ભૂતાર્થ ને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશ્ચય, અને એના માટે શું શબ્દ વાપરો છે? ભૂતાર્થ દર્શી, પોતાના એકરૂપ નાયક ભગવાન આત્માનો દર્શી. દર્શી એટલે શું લેવું? દેખનાર નો ખરેખર અર્થ. દેખનાર એટલે શું લેવું? અહીંયા શ્રદ્ધા. દેખનાર એટલે સામાન્ય અવલોકન ના લેવું. અહીંયા ભૂતાર્થ દર્શી એટલે શું લેવું છે? જેને શ્રદ્ધાન થયું છે. અનુભવમાં શ્રદ્ધાન એ સમ્યક શ્રદ્ધાન છે. અનુમાનથી ને આજે આવ્યું તો અનુમાન ને ભાઈ, પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન હોઈ શકે છે, પણ બધું એવું હોય એવું જરૂર નહીં, અને અનુમાન હંમેશા રોંગ હોય એવું પણ નથી. પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ. ચાલો એનાથી આગળ લઈએ, એક જ મિનિટમાં પૂરું જોઈએ. એના પછીનું જે દ્રષ્ટાંત છે, આ શેમાં ચિત્ર દેખાડ્યું? કઈ ગાથા છે? બારમી ગાથાનું છે. બારમાની ગાથામાં શેનું ટીકામાં દ્રષ્ટાંત છે? જેમ સોનું હોય છે ખાણમાંથી નીકળેલું, એ કેવું હોય છે? અશુદ્ધ હોય છે. હવે અશુદ્ધ સોનું આપણને ગમે ને ન ગમે? અશુદ્ધ નહીં ન ગમે એ સારું. અશુદ્ધ સોનું ગમતું નથી ને અશુદ્ધ આત્માનું આકૃતાનું વેદન ગમે છે, ખબર નહીં, આશ્ચર્ય છે. બારમાં તો ઓલું દૂધમાં જ પાણી નાખ્યું તો પણ ઓલા ને કઈ હેનુ શેનું પાણી નાખ્યું તે તા જોતો જ ભાવ વધારે. એટલે જગતમાં રાગને વશ સંયોગોમાં અશુદ્ધિ નથી ગમતી, ખબર નહીં. પોતાના સ્વભાવની એટલી મહિમા નથી આવતી કે સ્વભાવ શુદ્ધતા અને વેદન અશુદ્ધતાનો કેમ પોસાય મને? જેમ ઓલાને કહે ને, જેને કહે ને ક્વોન્ટિટી કોન્શિયસ હોય ને, કે ભાઈ મને ક્વોલિટી કોન્ટિન્યુ ક્વોલિટી કોન્શિયસ જે હોય એમ, કે તારે ભાવ તો લેજે પણ મને વસ્તુ કેવી જોશે? પૂરેપૂરી શુદ્ધ જોશે, પ્યોર જોશે, એમાં આવી એમાં કોમ્પ્રોમાઇઝ. તો અહીંયા સ્વભાવમાં કેમ નથી થતું કે સ્વભાવ પૂર્ણ શુદ્ધ છે અને અશુદ્ધતા સૌ છે? તો એમાં જે છે ને, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં, એટલે કે જેને ત્યાં આ જે આખી વાત છે એ કોની વાત ચાલે છે, અથવા અહીંયા જે દેખાડ્યા છે એ કોની વાત છે? ચાર દેખાડ્યા છે ને આપણને, આમ ત્રણ દેખાડ્યા, પછી ઉપર આત્મા છેલ્લે દેખાડ્યો, એ કોણ શું છે દેખાડે? મોક્ષ માર્ગ અને છેલ્લે મોક્ષ જે છે ને, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં નાતવ્ય, તો પૂર્ણતાની વાત. અપરમ ભાવે સ્થિત એટલે માર્ગમાં, અને એ માર્ગમાં તે ત્રણ દેખાડ્યા. કોણ ત્રણ દેખાડ્યા? સાધકમાં ત્રણ કોણ દેખાડ્યા? પહેલા સમ્યક દ્રષ્ટિ દેખાડ્યા, પછી પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક દેખાડ્યા, અને પછી મુનિરાજ દેખાડ્યા. તો સામ સામે પછી દેખાડ્યું કે જેમ જેમ તાપ આપે છે એમ સોનું થોડું થોડું શું થઈ જાય, જો છેલ્લે હશે થોડું વધારે પ્યોરિટી પીળું દેખાશે. છે દ્રષ્ટાંતમાં પણ એવું રાખ્યું, સોનું જે જેમ જેમ જાય આગળ જાય એમ કેવું દેખાય છે? પ્યોરિટી એની વર્તી. જેમ આખો જે અપરમ ભાવે સ્થિત એટલે કોનો અર્થ છે? મિથ્યા દ્રષ્ટિનો નથી, સાધક દશામાં. કે સાધક દશામાં, કાલે આપણે વાત લેતી ગુરુદેવ, પણ એક ચારિત્રની પર્યાયમાં, એક સમયની પર્યાય અને બે ભાવ, શુદ્ધતા અને અશુદ્ધતા, એની અહીંયા વાત છે. તો સમ્યક દર્શન થયું, એક અનંતા અનુબંધી કસાઈ ગયો, શુદ્ધતા થઈ. પંચમ ગુણસ્થાન આવ્યા, બે કસાઈ ગયા. મુનિરાજને ત્રણ કહીશ, તો શુદ્ધતા વધતી જાય. આ મોક્ષ માર્ગ છે અને અંતે પૂર્ણ શુદ્ધતા સુધી પહોંચે છે. આ રીતે દ્રષ્ટાંત દ્વારા પણ આપણને આ વસ્તુ તત્વ એ આપણને યથાર્થપણે સમજાય.
શ્રી કુનકુન કાન મંડળ અમદાવાદ દ્વારા પૂજ્ય ભગવતી માતાજીની 87મી સમ્યક જયંતિ મહોત્સવ સુવર્ણપુરીમાં ઉજવવાનો છે, જે 26 માર્ચથી 30 માર્ચ સુધી ઉજવવામાં આવશે, જેમાં જંબુદ્વીપના શાશ્વત જીનબીમની મંડળ વિધાન પૂજા, પૂજ્ય ગુરુદેશના આત્માનું સભર પ્રવચનો અને પૂજ્ય બેનશ્રીની વિદ્યુત તત્વ ચર્ચા